એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી ચર્ચાનો વિષય છે કવિ સુધીન્દ્રનાથ દત્ત અને એમની કવિતા પર સુરેશ જોશીનું વિશ્લેષણ.
હા નમસ્કાર, આપણે સુરેશ જોશીના પુસ્તક સુધીન્દ્રનાથની કવિતા યુગચેતનાનું દર્પણ ને આધારે વાત કરીશું.
બરાબર, તો આપણો હેતુ એ રહેશે કે સુધીન્દ્રનાથ દત્તની કવિતાના જે મૂળભૂત વિચારો છે, એમની જે શૈલી છે અને એમના સમયમાં એમનું શું મહત્વ હતું એ સુરેશ જોશીની નજરે સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ.
શરૂઆત માટે મને લાગે છે કે ખુદ સુધીન્દ્રનાથ દત્તની જ પંક્તિઓ લેવી જોઈએ. એમણે પોતાના યયાતિ કાવ્યમાં જાણે પોતાનો પરિચય આપ્યો છે. આ 20મી શતાબ્દીનો હું છું સંવયી, કારણ ભૂતના નિર્બંધતિશયે તથા ભવિષ્યના નિષેધે છું હાલ ત્રિશંકુ, ને આ ભગ્ન જગતની વચ્ચે દ્વૈપાયને આપણે સૌ છીએ, જાણીને કે અજાણતા નાસ્તિના વિવર્ત માત્ર.
અદ્ભુત પંક્તિઓ છે.
હા, આમ ટૂંકમાં જાણે આખા યુગની વેદના અને કવિની સંવેદનાનો નિચોડ આવી જાય છે. આનો અર્થ શું છે જરા વિગતે સમજાવશો?
એમના મતે અહીં કવિ માત્ર કાવ્યાત્મક ભાષા નથી વાપરી રહ્યા.
ઓહો.
હા, પણ ત્રણ શક્તિશાળી પ્રતીકો યયાતિ, ત્રિશંકુ અને દ્વૈપાયન, એના દ્વારા આધુનિક માનવની દશાનું જાણે નિદાન કરી રહ્યા છે.
યયાતિ, ત્રિશંકુ અને દ્વૈપાયન એટલે?
જુઓ, યયાતિ જેણે સ્વર્ગ તો પામ્યું પણ ભોગની લાલસામાં અંતે સર્પ બન્યો, એ આજના ભૌતિક સુખો પાછળ દોડતા અને નૈતિક રીતે કહીએ કે ખોખલા થતા માણસનું પ્રતીક છે.
બરાબર, ભૌતિક સિદ્ધિ છતાં નૈતિક પતન.
બરાબર. પછી ત્રિશંકુની જેમ આજનો માનવી ભૂતકાળના બંધનો અને ભવિષ્યના ભયે કે અનિશ્ચિતતા વચ્ચે લટકી રહ્યો છે, ન અહીંનો ન તહીંનો.
હા, અધર.
અને દ્વૈપાયન, જેમ મહાભારતના રચયિતા વ્યાસ એક ટાપુ પર એકાંતમાં હતા, તેમ દરેક મનુષ્ય પોતાની એકલતાના ટાપુ પર જાણે કેદ છે, અને આ એકલતા ભૂલવા માટે કદાચ કથાઓ, વાર્તાઓ જ એકમાત્ર ઉપાય છે.
અને પેલું છેલ્લું વાક્ય, નાસ્તિના વિવર્ત માત્ર.
હા, એ બહુ ગહન છે. એટલે કે આપણે સૌ શૂન્ય, અભાવના જ જુદા જુદા રૂપો છીએ. અને સુરેશ જોશી અહીં નાસ્તિના શબ્દમાં રહેલા શ્લેષ તરફ પણ ધ્યાન દોરે છે.
શ્લેષ? કેવો શ્લેષ?
ના સ્ત્રીના, એટલે કે સ્ત્રીના અભાવનો પણ સંકેત, જે આ પંક્તિને વધુ એનો ઊંડી બનાવે છે.
અચ્છા, તો આ સુધીન્દ્રનાથ દત્ત, જેમની સંવેદના આટલી તીવ્ર હતી, તેઓ કોણ હતા? એમનો થોડો પરિચય આપશો?
સુધીન્દ્રનાથ દત્ત બંગાળી સાહિત્યમાં ત્રિસીના કવિઓ તરીકે ઓળખાતા એક મહત્વના જૂથના અગ્રણી સભ્ય હતા.
ત્રિસીના કવિઓ એટલે 1930ના દાયકાના?
હા, બરાબર. આ એ સમય હતો જ્યારે રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ ચરમસીમા પર હતો, પણ સાથે સાથે બીજું વિશ્વયુદ્ધ, આર્થિક મંદી, સ્વતંત્રતા સંગ્રામ, આ બધાને કારણે સમાજ અને વ્યક્તિના જીવનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. ખુદ ટાગોરે પણ એમના અંતિમ સમયમાં સભ્યતારા સંકટ જેવી કૃતિઓમાં આ વ્યગ્રતા અનુભવી હતી. પણ ત્રિસીના કવિઓ જે નવી પેઢીના હતા, તેઓ ટાગોરની દુનિયાથી પોતાને ઘણા અલગ અનુભવતા હતા.
એટલે ટાગોરના વિશ્વથી અલગ, એ કઈ રીતે, શું ફેર હતો?
વાત એમ છે કે સુધીન્દ્રનાથે પોતે જ લખ્યું છે, રવીન્દ્ર સાહિત્યમાં જે દેશ અને કાળનું પ્રતિબિંબ પડે છે તેની સાથે આજકાલના દેશકાળનો મેળ એટલો તો નહીવત છે કે એને પરિલોક કહીએ તો એ કશું ખોટું નહીં.
ઓહો, પરિલોક?
હા, એમને લાગતું હતું કે ટાગોરનું વિશ્વ, એની સુંદરતા અને આશાવાદ છતાં એમના સમયની જે કઠોર વાસ્તવિકતા હતી એનાથી ઘણું દૂર હતું. આથી ત્રિસીના કવિઓએ રોમેન્ટિક કવિતાની કેટલીક લાક્ષણિકતાઓનો સભાનપણે વિરોધ કર્યો.
કઈ લાક્ષણિકતાઓનો વિરોધ? અને એમની કવિતામાં શું નવું હતું, એમણે શું જુદું કર્યું?
મુખ્યત્વે રોમેન્ટિક કવિતામાં જે જોવા મળતું અતિકથન, એટલે કે વધુ પડતું કહેવું, અતિશય ભાવુકતા અને થોડી ઢીલી રચના, આ બધાની સામે ત્રિસીના કવિઓએ અને ખાસ કરીને સુધીન્દ્રનાથે સન્નદ્ધ બંધ પર ભાર મૂક્યો.
સન્નદ્ધ બંધ એટલે?
એટલે ખૂબ ચુસ્ત, નિયંત્રિત બંધો, આકારની મજબૂતી. ભાવુકતાને બદલે એમણે પોતાના યુગની જે વાસ્તવિકતા હતી, ભ્રમ ભાંગી ગયેલી, ક્યારેક નિર્દય લાગે એવી, એ ચેતનાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. અને લાંબા વર્ણનોને બદલે મિતભાષી વ્યંજના.
મિતભાષી વ્યંજના, ઓછા શબ્દોમાં ઘણું કહેવું.
બરાબર, ઓછા શબ્દોમાં ઘણું સૂચવી જતી શૈલી અપનાવી.
આ શૈલી પર કોઈ પશ્ચિમી પ્રભાવ પણ હતો. સુરેશ જોશી આ વિશે શું કહે છે?
હા, ચોક્કસ. સુરેશ જોશી નોંધે છે કે સુધીન્દ્રનાથ પર ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ, ખાસ કરીને માલારમે અને પોલ વાલેરીનો ઊંડો પ્રભાવ હતો.
માલારમે અને વાલેરી?
હા, માલારમે પાસેથી એમણે શબ્દને જ કવિતાનું મુખ્ય તત્વ ગણવાનો વિચાર લીધો. શબ્દને એના સામાન્ય અર્થથી મુક્ત કરીને કાવ્યોમાં એવી રીતે ગોઠવવો કે એની અનેક અર્થછાયાઓ પ્રગટ થાય, જાણે એક અર્થોની નિહારિકા રચાય. પણ માલારમે આ શબ્દશક્તિને સંગીત જેવી ઇન્દ્રિયગ્રાહ્ય અસર સાથે જોડતા હતા, જ્યારે વાલેરી, જેમને સુધીન્દ્રનાથ વધુ અનુસરતા હતા, તેઓ આવી સંમોહક અસર કરતા શબ્દના બૌદ્ધિક વજન, એના અર્થઘટનની ક્ષમતા પર વધુ ભાર મૂકતા હતા.
એટલે કે પ્રેરણા કરતા પ્રયત્નનું મહત્વ વધારે, સ્ફૂર્ણા નહીં પણ મહેનત.
બિલકુલ. વાલેરી અને સુધીન્દ્રનાથ બંને માનતા કે કવિતા માત્ર પ્રેરણા, ઇન્સ્પિરેશનથી નથી રચાતી, પણ સચેતતા, કોન્શિયસ એફર્ટ અને અથાક પરિશ્રમથી રચાય છે.
રસપ્રદ.
વાલેરી કહેતા કે કવિ જે શબ્દ વાપરે છે તેની જાણે લાંબા સમયથી રાહ જોતો હોય છે, અને આ રાહ જોવાનો ભાર જ શબ્દને નવું વજન આપે છે. સુધીન્દ્રનાથ પણ માનતા કે કવિનો એક એકાગ્ર સંકલ્પ જ સામાન્ય વસ્તુઓને અસામાન્ય રીતે ગોઠવીને અદ્ભુત બનાવે છે. આ સભાન પ્રયાસ એમની કવિતાનું કેન્દ્રવર્તી તત્વ છે.
આ સભાન પ્રયાસ એમની ભાષા અને રચના રીતિમાં કેવી રીતે દેખાય છે? કારણ કે એમની કવિતા ઘણીવાર અઘરી, દુર્બોધ ગણાય છે, ખરું ને? એનું કારણ શું આ જ છે?
હા, અમુક અંશે કહી શકાય. એમની કવિતા સમજવા માટે થોડો પ્રયત્ન માંગે છે, એ વાત સાચી. એક કારણ એ છે કે એમની રચનાનો પ્રવાહ વ્યાકરણના સામાન્ય ક્રમને બદલે ઘણીવાર પ્રતીકો અને કલ્પનોના આંતરિક તર્કને અનુસરે છે.
અચ્છા.
સુરેશ જોશી નિર્દેશ કરે છે તેમ તેઓ સામાન્ય વિશેષણને બદલે ઘણીવાર ગુણવાચક વિશેષણ કે ભાવવાચક નામ વાપરે છે.
એટલે દાખલો આપશો?
એટલે જાણે ગુણ પોતે જ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય એમ લાગે. આનાથી ભાષા વધુ ઘન, વધુ સંકેન્દ્રિત બને છે, અને પ્રતીકો અને કલ્પનોનો ભરપૂર ઉપયોગ પણ સમજવા માટે સજાગતા માંગે છે.
અને ભાષા પોતે સંસ્કૃત શબ્દોનો પણ ભારે ઉપયોગ જોવા મળે છે એવું લાગે છે.
હા, રચનાને દૃઢતા અને ગહનતા આપવા તેઓ સંસ્કૃત શબ્દો અને સમાસ પદ્ધતિનો સભાનપણે ઉપયોગ કરે છે, પણ રવીન્દ્રનાથ કરતા અલગ રીતે. રવીન્દ્રનાથમાં લાલિત્ય છે, અહીં કઠિનતા અને વજન પર ભાર છે. દરેક શબ્દના વજન, એના ધ્વનિ અને અર્થના સંતુલન પર એમનું ખૂબ ધ્યાન રહેતું. પ્રાસનો ઉપયોગ પણ યાંત્રિક રીતે નહીં, પણ અર્થને વધુ ઘેરો બનાવવા માટે કરતા.
કોઈ ઉદાહરણ?
હા, સુરેશ જોશી નોંધે છે કે યયાતિ કાવ્યમાં જ્યાં સર્પદશા પામેલા યયાતિની વાત છે, તો કવિએ પંક્તિઓમાં આંતરપ્રાસ અને વિરામચિહ્નોની ગોઠવણ એવી રીતે કરી છે કે જાણે વાંચતી વખતે સાપની વાંકી ચૂકી ગતિનો અનુભવ થાય.
શું વાત કરો છો, આ તો ભાષા પર જબરદસ્ત કાબૂ કહેવાય.
બિલકુલ. તેઓ જાણીતા કાવ્ય સંકેતો અને લલિત પદોના વિરોધી હતા, જેમ કે રેણુ, વેણુ, ધેનુ જેવા સહેલા પ્રાસ. એમને લાગતું કે એની પાછળ અનુભવની દરિદ્રતા છુપાયેલી હોય છે.
એટલે જેમની કાવ્ય ભાષા રોજબરોજની બોલચાલથી થોડી ઊંચી કક્ષાની રહેતી.
હા, કારણ કે તેઓ માનતા કે કવિતા જીવનની જટિલતાઓને વ્યક્ત કરવા માટે છે, અને એ માટે ભાષાને પણ એટલી જ સક્ષમ, એટલી જ ગહન બનાવવી પડે.
ખૂબ રસપ્રદ. ચાલો હવે સુરેશ જોશીના વિશ્લેષણને અનુસરીને સુધીન્દ્રનાથના મુખ્ય કાવ્ય સંગ્રહોમાં આ વિથારો અને શૈલી કેવી રીતે વિકસે છે તે જોઈએ. એમના પહેલા સંગ્રહ તન્વી 1930થી શરૂ કરીએ.
ચોક્કસ. તન્વી સંગ્રહમાં જ ભવિષ્યમાં વધુ ઘેરી બનનાર શૂન્યતા અને ક્ષયના અનુભવના અણસાર જોવા મળે છે.
શરૂઆતથી જ.
હા, જેમ કે શ્રાવણ સંધ્યા કાવ્યમાં કવિ વર્ણવે છે કે સાંજ એવી છે કે દિશાઓ સંકોચાઈ ગઈ છે, સમય જાણે થીજી ગયો છે, ઉષા અને સંધ્યાનો ભેદ ભૂંસાઈ ગયો છે, બધું એકાકાર થઈ ગયું છે. આ સંગ્રહમાં જ વૃદ્ધાવસ્થા, ક્ષીણ થતી જતી યયાતિ જેવી દશાનું ચિત્ર મળે છે. સુરેશ જોશી એક ખાસ પંક્તિ ટાંકે છે જ્યાં કવિ આકાશમાં દેખાતા ક્ષીણ ચંદ્રની વાત કરે છે. મેઘમુક્ત ગનિલ અંબરની મામે મુમુર્ષુ માગનો ચંદ્ર રાજે.
અને એની સરખામણી?
એની સરખામણી વૃદ્ધ દ્રાવિડના શ્યામ કપાળ પર કરેલા તાજા સફેદ ચંદનના તિલક સાથે કરે છે, જે જાણે વૃદ્ધાવસ્થાની તિરાડોમાંથી ડોકાતી વીતી ગયેલી યુવાનીની સ્મૃતિથી ચમકતી આંખ જેવો છે.
વાહ, શું કલ્પન છે!
હા, જોશી કહે છે કે આ યયાતિની જ સ્થિતિનું પ્રથમ દર્શન છે. બહારથી વૃદ્ધ, પણ અંદર યુવાનીની સ્મૃતિની પીડા.
અને ક્રંદસી નામના એમના બીજા સંગ્રહમાં આ ભાવ કેવી રીતે વધુ તીવ્ર બને છે? ક્રંદસી એટલે રુદન, ખરું ને?
હા, ક્રંદન પરથી ક્રંદસીમાં રોમેન્ટિક વલણોનો અસ્વીકાર વધુ સ્પષ્ટ, વધુ આક્રમક બને છે. કવિ જાણે જાહેર કરે છે, ઢાંકવાને સડેલા શબની ગંધ, રજનીગંધાનો છોડ સ્મશાનમાં રોપવો ના મારે.
સીધી વાત, કોઈ શણગાર નહીં.
બિલકુલ, કડવી વાસ્તવિકતા પર સુગંધનો ઢોળ ચડાવવો નથી. તેઓ નટરાજના નૃત્યમાં પણ હંમેશા સર્જનનો ઉલ્લાસ નથી જોતા, પણ ક્યારેક પ્રસૂતિની પીડાનો ચિત્કાર સાંભળે છે. સમગ્ર અસ્તિત્વ પાછળ કોઈ હેતુ દેખાતો નથી. રવીન્દ્રનાથની પ્રખ્યાત કવિતા સોનારતરી, સોનાની નાવડી, પર પણ સુધીન્દ્રનાથ જાણે પ્રશ્ન પૂછે છે કે સમૃદ્ધિ ભરેલી નાવડી ગઈ ક્યાં? શું ખરેખર કશું બચે છે?
અહીં પશ્ચિમી સાહિત્ય સાથે પણ સમાનતા જોવા મળે છે એવું આપે કહ્યું.
હા, સુરેશ જોશી ટીએસ એલિયોટની વેસ્ટલેન્ડ, ધીસ ઇઝ ધ ડેડ લેન્ડ અને ફ્રેન્ચ કવિ સેન જોન પેર્સના સ્ટ્રોમેન, ઘાસનો માણસ, નિસ્તત્વ સાથેના સૂરની સમાનતા નોંધે છે. ક્રંદસીમાં સુધીન્દ્રનાથ શાહમૃગ, ઓસ્ટ્રિચનું પ્રતીક વાપરે છે,
જે રેતીમાં મોડું છુપાવી દે.
હા, આ આધુનિક માણસની સત્યનો સામનો કરવાની અશક્તિ દર્શાવે છે. કવિ પૂછે છે, અંધ થયે પ્રલય અટકી જશે, શું આંખો બંધ કરી દેવાથી વાસ્તવિકતા બદલાઈ જશે?
ના જ બદલાય.
કવિને ભ્રમ નથી. તેઓ જાણે છે કે તિરાડ પડી ગયેલા ઈંડાને ગમે તેટલા મનોમન સંતાપથી સાંધી શકાશે નહીં. હેમંત ઋતુની સાંજનું એક બીજું ધારદાર ચિત્ર છે. સહસા હેમંત સંધ્યા કો ઘરડી વેશ્યા જેવી અવ્યત ક્ષયની વ્યાપ્તિ ઢાંકતીથી ઘેરા રંગ લેપે.
બાપરે, ઘરડી વેશ્યા જેવી સાંજ!
હા, જેમ વૃદ્ધ વેશ્યા ઘાટા રંગોથી પોતાની જર્જરિતતા છુપાવવા મથે, તેમ હેમંતની સાંજ પોતાના ક્ષયને છુપાવતી લાગે છે. જોશી આને માલારમેના સ્ટેરાઇલ વિન્ટર, વંધ્ય શિયાળો સાથે સરખાવે છે. આ વૃદ્ધાવસ્થા માત્ર વંધ્ય નથી, પણ તેમાં વીતેલા યૌવનની સ્મૃતિની પીડા અને નકામા કામની નિરર્થક વ્યાકુળતા પણ ભળેલી છે.
આ તો ખરેખર નિરાશાની, ક્ષયની એકદમ તીવ્ર અભિવ્યક્તિ છે. ઓર્કેસ્ટ્રા અને સંવર્ત જેવા પછીના સંગ્રહોમાં આ વિષયો કઈ રીતે આગળ વધે છે? સુરેશ જોશીના મતે શું અહીં અનુભવનું ફલક વધુ વિસ્તરે છે?
હા, ચોક્કસ. ઓર્કેસ્ટ્રા અને ખાસ કરીને સંવર્તમાં કવિ વ્યક્તિગત અનુભવની સાથે સાથે વ્યાપક સામાજિક અને રાજકીય વાસ્તવિકતા ઉપર પણ નજર નાખે છે.
એટલે કે સમાજ અને રાજકારણ પર પણ ટિપ્પણીઓ છે?
હા, તેઓ લોકશાહીના નામે ચાલતા ટોળાશાહી પ્રત્યે ભય વ્યક્ત કરે છે. જનસંઘ વિભીષિકા. ભારતમાં એ સમયે પ્રચલિત સામ્યવાદની વિચારધારાને તેઓ એકસાથે દીવામાં કૂદી પડતા અસંખ્ય પતંગિયા સાથે સરખાવીને એની ટીકા કરે છે.
આંધળું અનુકરણ.
બરાબર. પ્રેમ જેવા અંગત અનુભવની વાત કરીએ તો ઉત્કટ પ્રેમ પણ કવિના હૃદયમાં રહેલા શૂન્યને એ ખાલી પાને ભરી શકતો નથી. પ્રેમની અનુભૂતિ પણ અંતે તો એ અભાવને જ વધુ સ્પષ્ટ કરે છે.
એટલે પ્રેમ પણ નિષ્ફળ?
નિષ્ફળ નહીં, પણ કદાચ અપૂરતો. એટલે જ ઋગ્વેદના પ્રાચીન ઋષિની જેમ કવિ પૂછે છે, કસ્મૈ દેવાય હવિષા વિધેમ, કયા દેવને ઉદ્દેશીને અમે આ હવિ આ અર્પણ ધરીએ, કોના માટે આ બધું? આ પ્રશ્નમાં ઊંડી નિરર્થકતાનો ભાવ છે.
અને શાશ્વત મૂલ્યો, ઈશ્વર, એમના વિશે સુધીન્દ્રનાથના શું વિચારો હતા? આ નિરાશાવાદી ચિત્રમાં ઈશ્વરનું શું સ્થાન?
સંવર્ત સંગ્રહમાં કવિ પોતાને ક્ષણવાદી બૌદ્ધ તરીકે ઓળખાવે છે. શાશ્વતતામાં એમને શ્રદ્ધા નથી, ક્ષણનું જ મહત્વ છે.
ક્ષણનું મહત્વ, પણ રવીન્દ્રનાથથી જુદી રીતે?
હા, ટાગોર માટે ક્ષણ શાશ્વતતાનો અંશ છે, જ્યારે સુધીન્દ્રનાથ માટે ક્ષણ પોતે જ સર્વસ્વ છે, ભલે તે નાશવંત હોય. પ્રેમની ક્ષણભંગુરતાની સાથે સાથે એમાં રહેલી આદિમ હિંસાની વૃત્તિ પ્રત્યે પણ કવિ સભાન છે.
અને ઈશ્વર?
ઈશ્વર
સુરેશ જોશી દર્શાવે છે કે સૃષ્ટિના સર્જનહાર વિધાતાનું તો ક્યારનું અપમૃત્યુ થઈ ચૂક્યું છે.
અપમૃત્યુ?
હા, ભગવાન વ્યાર્થ, નામ સર્વસ્વ, માત્ર નામનો જ ભૂલાઈ ગયેલો કલ્કી અવતાર છે. શિવ અને એમનું ત્રિશૂળ પણ એમને માટે માત્ર વાર્તા કિંવદંતી લાગે છે, કારણ કે વાસ્તવિક જીવનમાં તો ક્ષણે ક્ષણે અશિવ અમંગળ જ દેખાય છે.
તો પછી પ્રાર્થના કોને?
એટલે જ તેઓ અત્યંત તીખા વ્યંગમાં ભગવાનને પ્રાર્થના કરે છે. દિયો મને ફરી દિયો અગ્રજનો અટલ વિશ્વાસ, જેથી ગણો તમને ક્રીત પદાનત મારા આજ્ઞાવાહી દાસ, મંડુકના કુંપે મને સદાકાળ રાખો ભગવાન.
ઓહ, આ તો જબરદસ્ત વ્યંગ છે. જાણે કહે છે કે મને અંધ બનાવી દો.
બરાબર, જાણે કહેતા હોય કે મને અંધશ્રદ્ધા પાછી આપો, જેથી હું તમને મારું ગુલામ માની શકું અને આ અજ્ઞાનના કૂવામાં જ પડ્યો રહો.
તો પછી જો ઈશ્વર નથી, શાશ્વતતા નથી, તો તેઓ કોને સ્વીકારે છે? કોણ મુખ્ય શક્તિ છે?
તેઓ કાળને, સમયને પરમ શક્તિ તરીકે સ્વીકારે છે. આ કાળ ચક્રાકારે ફરતું અલાત ચક્ર, બળતું લાકડું ગોળ ફેરવવાથી દેખાતું અગ્નિનું વર્તુળ છે, જે આદિ અંત વગરની અમાસ જેવો છે અને એ જ માણસનો અંતિમ શત્રુ છે.
કાળ જ પરમ શત્રુ?
હા, અને પોતાની આ ભયાવહ સ્થિતિ, અતલ શૂન્યના રોષે, નિરાલંબ નૈરાશ્યના નિસંગ અંધારે પડ્યા હોવાની એની એમને પૂરેપૂરી સ્પષ્ટ નિર્ભ્રાંત જાણકારી છે. આ જાણકારી, આ સંવિત્તિ એટલી તીવ્ર છે કે કવિ એને સર્પદંશના ઝેરની જેમ શરીરમાં ઝડપથી ફેલાતી અનુભવે છે.
નિર્ભ્રાંત સંવિત્તિ, ભ્રમ વગરની સભાનતા.
બરાબર, જેમ વાલેરીએ કહ્યું હતું, ઇટ્સ પોઈઝન, માય પોઈઝન, લિટ મી વિથ ઇટ્સ નોઈંગ. એનું ઝેર, મારું ઝેર એના જ્ઞાનથી મને પ્રકાશિત કરી ગયું. આ જ્ઞાન જ પીડાદાયક છે, પણ એ જ સત્ય છે.
આટલી ગાઢ નિરાશા, શૂન્યતા અને કાળના ભયની વચ્ચે શું સુરેશ જોશીના વિશ્લેષણમાં ક્યાંય આશાનું કોઈ કિરણ દેખાય છે? કવિની અંતિમ મનોદશા શું છે, કે પછી બસ નિરાશા જ?
આશ્ચર્યજનક રીતે હા, નિરાશાની પાર પણ કંઈક છે. આ ઘોર અંધકાર અને શૂન્યની વચ્ચે પણ કવિનો અહમસ્મી, હું છું નો દાવો સંભળાય છે.
અહમસ્મી?
હા, તેઓ કહે છે, નિખિલ નાસ્તી ના માને સોહમવાદ ગજાવ્યો છે મેં, આખા શૂન્યની સામે મેં તે હું છું નો નાદ ગુંજાવ્યો છે. એ જાણે છે કે અંતે તો અભાવ જ રહેવાનો છે, તેમ છતાં પૂરી સભાનતા સાથે તેઓ કહે છે, મૃત્યુની માધુરી કિંતુ બચી, ચાલ્યા આવો અહીં સજાવીએ અમરાવતી.
એટલે કે મૃત્યુ નિશ્ચિત છે, છતાં જીવન જીવવું છે.
હા, ભલે મૃત્યુ નિશ્ચિત હોય, ચાલો આપણે અહીં જ આ ક્ષણમાં જ આપણું સ્વર્ગ રચીએ. અને સૌથી મહત્વની પંક્તિ જે સુરેશ જોશી ખાસ ઉલ્લેખે છે, અસાધ્ય સિદ્ધિનો જુબ આવશે ના પાછો તે હું જાણું, તોય રુદ્ર ભવિષ્યને ઝંખું.
આ બહુ મહત્વનું છે. જાણું છું કે નહીં થાય, છતાં ઝંખના છે.
બરાબર, હું જાણું છું કે જે સિદ્ધ કરવું અશક્ય છે એવો યુગ કદાચ નહીં આવે, છતાં હું એવા ભવ્ય, તેજસ્વી, રુદ્ર ભવિષ્યની ઝંખના કરું છું. આ નિરાશા વચ્ચે પણ એક પ્રકારનો સંકલ્પ છે.
એટલે કે નિરાશાની સાથે એક પ્રકારની જીજીવિષા, એક ઝંખના પણ સતત હાજર છે.
બિલકુલ, કવિ પોતાને જાણે એક કરુણાંત નાટકના નાયક તરીકે જુએ છે. એમણે ન્યાય, ક્ષમા, મૈત્રી પર આધારિત એક આદર્શ રાજ્યની કલ્પના કરી હતી, પણ વાસ્તવિકતામાં તો બોમ્બ ફેંકતા વિમાનો અને તોપગોળા જ દેખાય છે.
આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ.
હા, એ પોતાના યુગનું ચિત્ર આંકતા કહે છે કે સર મુક્તિયારો બેલગામ છે, માણસો વચ્ચેના સેતુઓ તૂટી રહ્યા છે, શહેરો રણ જેવા બની રહ્યા છે અને પૃથ્વીનો ભાર વહન કરનાર શેષનાગ પણ આજે કીડાઓનો ખોરાક બની રહ્યો છે. આ બધી નિરાશાની વચ્ચે પણ ટકી રહેવાની અને એક સારા ભવિષ્યને ઝંખવાની વૃત્તિ એમને છોડતી નથી.
તો આ સમગ્ર ચિત્રને જોતા સુરેશ જોશી સુધીન્દ્રનાથ દત્તની કવિતાનું અંતિમ મૂલ્યાંકન શું કરે છે? આ બધાનો સાર શું છે એમની દ્રષ્ટિએ?
સુરેશ જોશી માટે સુધીન્દ્રનાથ દત્તની કવિતા એમના યુગની ચેતનાનું, એ સમયના આત્માનું દર્પણ છે. એમની નિરાશા એ માત્ર વ્યક્તિગત હતાશા નથી,
પણ યુગની વેદના છે.
હા, એમના સમયની જટિલ અને ઘણીવાર કઠોર વાસ્તવિકતાઓ પ્રત્યેનો એક સજાગ બૌદ્ધિક પ્રતિભાવ છે. જોશી એમની કવિતામાં લોજિક, તર્ક અને પેશન, આવેગના અનોખા સમન્વયને બિરદાવે છે.
તર્ક અને આવેગ?
હા, અને એમણે
કવિતા ભાવથી નહીં પણ શબ્દથી લખાય છે એ વેલેરીના સિદ્ધાંતને ખરા અર્થમાં આત્મસાત કર્યો હતો. એટલે એમની કવિતામાં સસ્તી ભાવુકતા કે પોચા ઉદ્ગારોને સ્થાન નથી. શબ્દો જાણે સ્ફટિક જેવા કઠિન અને છતાં તેજસ્વી છે.
અને એમની હતાશા વિશે જોશીનો શું મત છે? એમના નિરાશાવાદ પાછળ શું છે?
જોશી એક ખૂબ મહત્વની વાત કહે છે કે સુધીન્દ્રનાથે હતાશાને પણ ગૌરવ સાથે પ્રગલ્ભતાથી વર્ણવી છે, અને આ હતાશાના મૂળમાં જીવન અને માનવ પ્રત્યે ઉદાસીનતા નથી, પણ ઊંડી પ્રબળ આસક્તિ રહેલી છે. કારણ કે તેઓ જીવનને ખૂબ ચાહતા હતા, માણસમાં શ્રદ્ધા રાખવા માંગતા હતા, એટલે જ વાસ્તવિકતાની નિષ્ફળતા એમને આટલી પીડા આપતી હતી.
એટલે જો આસક્તિ ન હોત તો કદાચ આટલી પીડા પણ ન હોત.
બરાબર. જો એમણે ઉદાસીનતા કેળવી લીધી હોત તો કોઈ સહેલી સોંગી શ્રદ્ધા અપનાવી લેવી એમના માટે કદાચ વધુ આસાન હોત, પણ એમણે એ સહેલો રસ્તો ન લીધો. છેલ્લે જોશી કહે છે કે ભલે સુધીન્દ્રનાથે ક્યારેય એમ નહોતું માન્યું કે કવિતા સામાન્ય જનતા માટે છે અને એમની શૈલી અઘરી હતી, તેમ છતાં એમણે પોતાના અસાધારણ કવિકર્મ દ્વારા એ યુગની ચેતનાને, એની જટિલતાને આપણી સમક્ષ મૂર્ત સ્વરૂપ આપ્યું.
ખરેખર સુધીન્દ્રનાથ દત્તની કવિતા અને સુરેશ જોશીનું એના પરનું આ વિશ્લેષણ આપણને 20મી સદીના પૂર્વાર્ધની એક જુદી જ પણ અત્યંત મહત્વની તસવીર બતાવે છે. એ એવી કવિતા છે જે કદાચ સહેલાઈથી વાંચી ન શકાય, પણ એના પર વિચાર કરવાથી એ આપણને એ સમયની અને કદાચ આપણા સમયની પણ કેટલીક ઊંડી વાસ્તવિકતાઓ સમજવામાં મદદ કરી શકે છે.
ચોક્કસ. અને આ ચર્ચાને અંતે એક વિચાર એ પણ આવે છે કે જે કવિઓ કે કલાકારો પોતાના સમયની આવી કઠિન અપ્રિય વાસ્તવિકતાઓનો સામનો કરે છે, તેઓ એને પોતાની કળામાં કેવી રીતે ઝીલે છે, અને શું આવી કળા જે કદાચ ઉપરથી નિરાશાવાદી કે અઘરી લાગે તે લાંબા ગાળે આપણને આપણા પોતાના સમયને વધુ સારી રીતે વધુ ઊંડાણથી સમજવામાં મદદ નથી કરતી?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.